તારીખ 9-8-1990 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડીમાં સ્વરૂપ નિશ્ચય પ્રકરણ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 105.
દર્શનનું બીજું નામ છે નિર્ભ્રાંત દર્શન. જ્ઞાનની બે પ્રકારની દશા છે, ભ્રાંત દશા અને નિર્ભ્રાંત દશા. મિથ્યા જ્ઞાનને ભ્રાંત દશા કહે છે, સમ્ય જ્ઞાન થાય ત્યારથી નિર્ભ્રાંત દશા થાય છે. એ નિર્ભ્રાંત જ્ઞાનની દશા જે દર્શનમાં થાય છે, દર્શન જે મતમાં થાય છે, જે સંપ્રદાયમાં થાય છે, એને નિર્ભ્રાંત દર્શન કહે છે. અથવા મોક્ષ માર્ગ કહે છે, જીન માર્ગ છે એ મોક્ષ માર્ગ છે, એ જ જીન દર્શન છે, એ જ જીન શાસન છે. એવા મોક્ષ માર્ગમાં પહોંચવાનો એક નાનો એવો રસ્તો, કારણ કે માર્ગ પોતે જ રસ્તો છે. મોક્ષ માર્ગ કહીએ તો માર્ગ પોતે રસ્તો છે, પણ એ મોટો રસ્તો છે, જેમ હાઈવે આપણે કહીએ છીએ. તો એ મોટા રસ્તે પહોંચવા માટે નાનો રસ્તો હોય એને કેડી કહીએ છીએ. મુમુક્ષુ દશામાં જે માર્ગ મળે છે, કે જે ઉપાય મળે છે, જે સાધન મળે છે, જે કાર્ય પદ્ધતિ હોય છે, કે જેને કારણે મોક્ષ માર્ગ સુધી પહોંચે, એને અહીંયા કેડીનું ઉપનામ આપ્યું છે. એમ નિર્ભ્રાંત દર્શનની કેડીએ, એ કેડીએ કેવી રીતે ચાલવું, એ દ્રષ્ટિએ એ નામ પસંદ કર્યું છે. એમાં પહેલું પ્રકરણ લીધું છે આત્માર્થીનું સ્વરૂપ, મોક્ષાર્થીનું સ્વરૂપ. આત્માર્થી શબ્દ નથી વાપર્યો, મોક્ષાર્થી શબ્દ વાપરવા પાછળ એ પ્રયોજન છે કે પૂર્ણતાને લક્ષે શરૂઆત થાય છે. આમાં કેડીની શરૂઆત પૂર્ણતાને લક્ષે થાય છે, એટલે ત્યાંથી એ પ્રકરણ પણ એ જ રીતે શરૂ કર્યું છે. માટે મોક્ષનો અર્થી છે, મોક્ષાર્થી તે પૂર્ણતાનો અર્થી છે, એમ કહો કે મોક્ષનો અર્થી છે. માટે મોક્ષાર્થીનું સ્વરૂપ કેવું હોય, પૂર્ણતાના લક્ષવાળાનું સ્વરૂપ કેવું હોય, અથવા જેને પૂર્ણતાનું લક્ષ થાય તો સ્વાનુભવરૂપ મોક્ષ માર્ગ સુધી એ પહોંચે, વ્યવસ્થિત રીતે કેમ આગળ વધે, એવી એક સુવ્યવસ્થિત એક એક ડગલા કેડી ઉપર માંડીને માર્ગ સુધી પહોંચે, એમ વિષયને વ્યવસ્થિત કરવા માટે પહેલો પ્રકરણ લીધું છે મોક્ષાર્થીનું સ્વરૂપ. એ મોક્ષાર્થીમાં પ્રગટ સત્પુરુષ, વિદ્યમાન સત્પુરુષ દેશના લબ્ધિ માટે હોવા અનિવાર્ય છે, અને જો પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ થાય તો એ બહુ જ સહજ માત્રમાં અલ્પ પ્રયાસે આ માર્ગમાં સુધી આગળ વધી શકે. એટલે એનું મહત્વ શું છે એ દર્શાવતું બીજું પ્રકરણ લીધું. અને પ્રાય તત્વજ્ઞાનના સમ્યક દર્શનથી માંડીને શુક્લ ધ્યાન સુધીના વિષયને વિચારવાવાળા તત્વજ્ઞાનના અભ્યાસી જીવો પ્રાય આ વિષયથી અજાણ્યા રહ્યા છે કે મુમુક્ષુની ભૂમિકામાં પ્રત્યક્ષ સત્પુરુષના યોગનું મહત્વ શું છે. બાહ્ય દ્રષ્ટિ હોવાને લીધે, પ્રથમથી જ અનાદિથી જીવની બાહ્ય દ્રષ્ટિ હોવાને લીધે, કાં તો કોઈ ત્યાગી પ્રત્યે આકર્ષણ થાય છે કે જેને ચારિત્ર ગુણનો ક્ષોભ સમ છે, અને કાં તો જ્ઞાનગુણનો ક્ષયોક્ષમ ધારક કોઈ જીવ હોય એના પ્રત્યે જીવ આકર્ષિત થાય છે, એનું કારણ બાહ્ય દ્રષ્ટિ છે. જો જ્ઞાની પુરુષનું મહત્વ સમજવામાં આવે પ્રત્યક્ષ યોગનો, તો એવી ભૂલ ન થાય. ભલે જ્ઞાની ત્યાગી ન દેખાય ને ગ્રસ્થ દેખાય, ભલે જ્ઞાની વિદ્વાન ન દેખાય અને સાધારણ સમજાવવાવાળા દેખાય, તો પણ જ્ઞાનીનું મહત્વ આવે એટલું બીજા કોઈનું ન આવે. એ સ્પષ્ટીકરણ મહત્વ માટે બીજું પ્રકરણ લીધું છે. હવે એ બંને સફળ ત્યારે છે, મુમુક્ષુતા પણ ત્યારે સફળ છે અને પ્રત્યક્ષ યોગ સત્પુરુષનો જ્ઞાનીનો થાય તો પણ એ ત્યારે સફળ છે કે જો જીવ સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરી શકે તો. બંને હોય, મુમુક્ષુતા પણ હોય અને જ્ઞાની પુરુષનો સમાગમ પણ હોય તો પણ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવાની કાંઈક યોગ્યતા ઓછી હોય તો સ્વરૂપ નિર્ણય ન થઈ શકે, અને જો સ્વરૂપ નિર્ણય ન થઈ શકે તો સ્વાનુભવ પણ ન થઈ શકે, સમ્યક દર્શન પણ ન થઈ શકે. એટલે એ વિષય મહત્વનો છે. મુમુક્ષુ માટે ગમે તે કર્યા પછી પણ સ્વરૂપ નિર્ણય થવો આવશ્યક છે અને તે પણ યથાર્થ પ્રકારે થવો આવશ્યક છે. એટલે આ પ્રકરણની અંદર સ્વરૂપ નિર્ણયના વિષયની ચર્ચા છે. સ્વરૂપ નિર્ણય કરવા જતાં ભૂલ થાય તો અયથાર્થ નિર્ણય થઈ જાય છે, અને એ નિર્ણય અયથાર્થ થાય છે તો એ અયથાર્થતાનું સ્વરૂપ શું છે એની પણ પહેલાં ચર્ચા કરી છે, અને ત્યાર પછી યથાર્થ નિર્ણય કેવી રીતે થાય અને થાય તો તે યથાર્થ છે એના લક્ષણ શું એ વિશેની ચર્ચા કરી, અને એના એ નિર્ણય થતાં કેવી રીતે જીવ નિર્ણય થયા પછી સ્વાનુભવ અને સમ્યક દર્શન પ્રત્યે ગતિમાન થાય છે એના પરિણામ, અને આગળ વધીને સ્વાનુભવ કેવી રીતે કરી શકે છે એટલો વિષય કરીને પ્રકરણ પૂરું કરેલું છે. આખા પ્રકરણનો આ સંક્ષેપ છે. વિગતવાર વિષય હું પૂછી જોઈએ. યોગ્ય મુમુક્ષુતાના સદભાવમાં પહેલા પ્રકરણ અનુસાર, એટલે સંક્ષેપમાં આખું પ્રકરણ લઈ લીધું. યોગ્ય મુમુક્ષુતાના સદભાવમાં અને મહામંગલકારી પ્રત્યક્ષ યોગરૂપ સત્સમાગમમાં સત્પુરુષનો સમાગમ છે એ મહામંગલકારી છે જીવને, એના માટે સર્વસ્વરૂપ ગણીએ તો પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ છે. એવા સત્સમાગમમાં આત્માર્થી જીવ સહજ માત્રમાં પોતાના જ્ઞાયક સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી શકે છે. આ બે ન હોય, જો મુમુક્ષુતા ન હોય, પાત્રતા ન હોય એમ આવી ગયું, અને જો સત્પુરુષનો યોગ ન હોય, દેશના લબ્ધિ ન મળી હોય, તો જ્ઞાનનો ક્ષોભસમ ગમે તેટલો વિશાળ હોય, વૃદ્ધિગત થયેલો હોય, પણ આત્મસ્વરૂપનો નિર્ણય થઈ શકે નહીં. ઘણો પરિશ્રમ કરે તો પણ ન થઈ શકે, ઘણા શાસ્ત્રો વાંચે તો પણ ન થઈ શકે, કોઈ રીતે ન થઈ શકે. પાત્રતા અનિવાર્ય છે, સત્પુરુષનો યોગ પણ અનિવાર્ય છે. તો પણ ન થાય એનું દ્રષ્ટાંત સોગાનીજી છે. ઉત્કૃષ્ટ પાત્રતામાં આવ્યા હતા. સ્વરૂપ પ્રાપ્તિ માટે એમની પૂર્વ ભૂમિકા જોઈએ તો અસાધારણ દર્શન પરિશ્રમ અને અજ્ઞાન પરિશ્રમને વેદતા હતા. તો એમને આ દ્રવદ્રષ્ટિ પ્રકાશ છપાય છે એટલે વાત બહાર આવી જશે બધી એમના જીવન વૃતાંતની. પણ કુદરત અહીંયા કામ કરે છે. 500-600 માઇલ અહીંથી દૂર બેઠા છે, જે 700-800 કિલોમીટર છે અહીંથી અજમેર. અને ગુરુદેવ સોનગઢ જેવા એક નાના ગામમાં બિરાજે છે, કોઈ મોટા શહેરમાં પ્રસિદ્ધ જગ્યાએ નથી. રાજસ્થાનનું કોઈ ગામડું હોય તો અપ્રસિદ્ધ ગણાય ગુજરાત માટે, એમ ગુજરાતનું કોઈ ગામડું હોય તો રાજસ્થાન માટે અપ્રસિદ્ધ ગણાય. અને એ ટાઈમે તો ઘણું અપ્રસિદ્ધ હતું. જ્યારે એ આજથી 2002માં આવ્યા એટલે 43-44 વર્ષ પહેલાં આવ્યા, ત્યારે તો સોનગઢ ઘણું અપ્રસિદ્ધ હતું. પણ કુદરત કામ કરે છે આ જગ્યાએ, કુદરત કામ કરે છે, સત્પુરુષનો મેળાપ થાય છે. જો કોઈ જીવના એવી વેદનામાં પ્રાણ છૂટે, વાયુસ થવાનો યોગ ને વેદનાનો યોગ ને બધું એવું થઈ જાય તો સીધો મહાવીર્યમાં જાય, કે મનુષ્ય છે ને મનુષ્ય મટે ને મનુષ્ય થશે. આ કુદરત કામ કરે છે. આ તો 700-800 કિલોમીટર છે ને ઓલો અસંખ્ય યોજન હોય. બીજું ક્ષેત્ર ભરત ક્ષેત્રથી બહાર જવું પડે, વિદેહ ક્ષેત્રમાં જવું પડે તો એરોપ્લેનની જરૂર નહીં, મોટર તો કામમાં આવે નહીં, ગાડી ટ્રેન કામમાં આવે નહીં, એરોપ્લેનની જરૂર નહીં, રોકેટની જરૂર નહીં, કુદરત એને લઈ જાય છે વગર વાહને. અને કેટલી ઝડપથી લઈ જાય, 2-3 સમયમાં પહોંચી જાય ત્યાં. આવી કુદરત સ્વરૂપ પ્રાપ્તિની ભાવના સાથે બંધાયેલી છે. 14 બ્રહ્માંડ ફરે તો પણ કોઈ મુમુક્ષુની ભાવના નિષ્ફળ જાય, ન ભૂતો ન ભવિષ્યતિ, બની શકે નહીં કોઈ દિવસ. શું કહેવાય, જેને આત્મધર્મ મળી ગયો, પ્રકાશ થયો, થોડો લાઇટ આવી કે કાંઈક અહીંયા લાગે છે. 6 આવશકને, 8 દ્રવ્યની પૂજાને, 1 દ્રવ્યને 1 જ આવશ્યક, વાત તો અહીંયા લાગે છે. વિકલ્પથી મૂંઝાણા હતા, વિકલ્પનો સંક્ષેપ કરવાનો સંકેત મળ્યો એમાં, કે 6 પ્રકારના વિકલ્પની 1 જ પ્રકારની વાત છે અહીંયા. તો પછી વિકલ્પને ક્યાં જરૂર છે એકમાં? વિકલ્પ તો અમસ્થો 2 વચ્ચે હોય. વિકલ્પ શબ્દ જ દ્વૈતવાચક છે. આપણે નથી કહેતા ભાઈ આ કામ આ રીતે નથી થતું, હવે બીજો કાંઈ વિકલ્પ ખરો, એટલે દ્વૈતવાચક છે. વિકલ્પ પોતે જ દ્વૈતવાચક છે. એટલે એમને સંકેત મળી ગયો, આવી ગયા સોનગઢ સત્પુરુષના યોગમાં. તો કઢેલું દૂધ મેળવણ પડવાનું બાકી હતું. આવો એક કુદરતી દૂધને ને મેળવણને જેમ નૈમિત નૈમિતિક સંબંધ છે, પર્યાયાંતર થવા માટે અનિવાર્ય છે. એકનું દૂધ એને મેળે કાંઈ જ દહીં થાય નહીં ને ઘી માખણ બને નહીં એમાંથી, ભલે એક ટીપું પણ મેળવાનું અનિવાર્ય છે. અને એ સત્પુરુષ છે, બસ એક જ દિમાગ. કઢેલા દૂધમાં મેળવણ પડી ગયું. વાત તો આટલી જ છે કે જ્ઞાન છે તે જ્ઞાન છે, જ્ઞાન છે તે રાગ નથી, જ્ઞાન ને રાગ 2 જુદા છે. બસ આટલું મેળવણ પડ્યું, જ્ઞાન ને રાગ 2 જુદા છે. સોનગઢમાં રહેવા વાળાએ તો 1000 વખત સાંભળ્યું હોય. જોઈએ પાત્રતા, એ સિવાય તો બીજો ઉપાય નથી. સત્પુરુષનો યોગ મળે અને પાત્રતા ન મળે તો પણ કામ ન થાય, કેમ કે ઉપાદાન તો પહેલાં જોઈએ, પછી નિમિત્તનો વારો છે. પહેલાં નિમિત્ત મળે ને ઉપાદાન ન હોય તો નિમિત્ત નિષ્ફળ જાય, સીધી વાત છે. નિમિત્તનું નિમિત્તત્વ જ લાગુ ન થાય. અનંત સત્પુરુષ, અનંત તીર્થંકર, અનંત મુનિઓ બધું મળ્યું છે, કાંઈ બાકી નથી. આ તો બંને વાત લઈ લીધી એટલા માટે તો જ્ઞાયક સ્વરૂપનો યથાર્થ નિર્ણય આત્માર્થ જીવ કરી શકે છે કે જે નિર્ણયને લીધે ભેદ જ્ઞાન પ્રગટે. ભેદ જ્ઞાનના પ્રયોગની ચર્ચા કાલે થોડી કરી સોનગઢમાં આપણે. એ સહજ ભેદ જ્ઞાન નિર્ણય થતાં શરૂ થાય છે. એ પહેલાં એનો કેટલાક પ્રયોગનો અભ્યાસ હોય છે, પ્રયત્ન હોય છે, પણ સહજપણે સ્વાનુભવ સુધી પહોંચવા માટેની જે પરિસ્થિતિ જે ભેદ જ્ઞાનમાં છે એનું ભેદ જ્ઞાન એ નિર્ણય પછી, સ્વરૂપ નિર્ણય પછી ઉત્પન્ન થાય છે. એટલે નિર્ણયને લીધે ભેદ જ્ઞાન પ્રગટે અને એ ભેદ જ્ઞાનના ફળમાં સ્વાનુભવ થાય. અન્ય થાય એટલે નહીતર, જો એમ ન થાય તો પરલક્ષી જ્ઞાનમાં ક્ષયોક્ષમમાં માત્ર ધારણા રહી જાય છે. તો શું થાય છે કે શાસ્ત્ર, તત્વજ્ઞાન, તત્વ ચર્ચા કરનારા મુમુક્ષુઓ, વિદ્વાનો બધું મળે, આચાર્યો સુધીના શાસ્ત્રો મળે, પણ પરલક્ષી જ્ઞાનમાં ક્ષયોક્ષમમાં ધારણા રહી જાય કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્માનો જ્ઞાયક સ્વભાવ છે, ભાવે કરીને ક્ષેત્રે અસંખ્ય પ્રદેશાત્મક છે, કાળે કરીને સમયે સમયે સ્વકાળની પર્યાય અનુસાર પરિણમે છે, દ્રવ્ય એક ચેતન દ્રવ્ય છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, પરલક્ષી ધારણાનો વિષય થઈ શકે છે. પરંતુ તેવી ધારણાથી આગળ વધાતું નથી. ધારણા થાય તો એ ધારણાને લઈને કોઈ આગળ વધી શકે એવું બનતું નથી, અર્થાત મોક્ષ માર્ગમાં તે જીવમાં પ્રવેશ થઈ શકતો નથી. ભલે સત્શાસ્ત્રો અનુસાર ધારણા હોય અને સત્શાસ્ત્રની વિરુદ્ધ ધારણા ન હોય, એની વાત છે. જેને વિરુદ્ધ ધારણા થઈ જતી હોય મતિદોષને લઈને, મતિ વિપર્યાસને લઈને, એને તો કોઈ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ રીતે આત્માર્થની ભૂમિકામાં સ્વરૂપનો યથાર્થ નિર્ણય, નિર્ણયની દિશામાં પ્રયત્ન કરનાર જીવને થાય છે. હવે શું છે કે આત્માર્થી જીવ હોય, પાત્ર જીવ હોય, સત્પુરુષની દેશના મળી હોય અને તત્વજ્ઞાનનો અભ્યાસ કરતો હોય તો પણ નિર્ણયની દિશામાં એનો પ્રયત્ન શરૂ થાય ત્યારે નિર્ણય થાય છે, નહીતર નિર્ણય નથી થતો. એટલે એક ચોક્કસ વિષય ઉપર આવવું પડે છે કે આ બધું હું સમજુ છું, શું કરવા, કે મારા મૂળ સ્વરૂપ, અસલ સ્વરૂપ છે એનો નિર્ણય કરવા માટે આ સમજણની પ્રક્રિયા છે. પછી વાંચનથી હોય, શ્રવણથી હોય, વિચારથી હોય, વાંચન શ્રવણ સિવાયના કાળમાં વિચાર ચાલતા હોય, તત્વ વિચાર જેને કહે છે, વાંચન ના કાળે તો ચાલે જ તત્વ વિચાર, શ્રવણના કાળે તો ચાલે જ તત્વ વિચાર, પણ એ બંને નિમિત્ત ન હોય ત્યારે પણ એકલો એકલો પણ તત્વ વિચાર કરતો હોય, પણ શું કરવા. એ ત્રણેય જગ્યાએ તત્વ વિચારનું હેતુ શું છે કે જો સ્વરૂપ નિર્ણયનો હેતુ હોય તો, નિર્ણયની દિશામાં એનો પ્રયત્ન હોય તો, વિચાર ઉપરાંત પ્રયત્ન હોય તો, એવા પ્રયત્ન કરનાર જીવને યથાર્થ નિર્ણય થાય છે. અને એ પુરુષાર્થનો તબક્કો છે. જો એમ ન હોય તો શું કરશે કે તત્વજ્ઞાનનો અભ્યાસ ઘણો કરશે. તો અભ્યાસ કરવા ખાતર અભ્યાસ કરવો નથી, પણ સ્વરૂપનો નિર્ણય કરવા માટે અભ્યાસ કરવાનો છે. એ વાત પહેલેથી લક્ષમાં હોવી જોઈએ.
અભ્યાસ કરતા લાગે છે કે સ્વરૂપ નિર્ણય તો કર્યો છે,
કર્યો છે તો તપાસી લેવું, એમ કે હવે બે વાત કરશું આપણે, કે કર્યો છે તે યથાર્થ છે કે કર્યો છે તે અયથાર્થ છે. જો અયથાર્થ હશે તો એના ફળમાં મોક્ષ માર્ગ સ્વાનુભવ આવવાનો નથી, ને યથાર્થ હશે તો આવ્યા વિના રહેશે નહીં. આ સીધી વાત છે. તત્વ વિચાર તો ન હોય અને કોઈને સ્વરૂપનો નિર્ણય થાય એવું બને નહીં. જેને તત્વ વિચાર જ ન હોય, તત્વ અભ્યાસ જ ન હોય ને સ્વરૂપનો નિર્ણય થાય એ તો પ્રશ્ન નથી. દાખલા તરીકે ધર્મના ક્ષેત્રમાં કોઈ કહે છે કોઈ માં મારે તો પૂજા ભક્તિ જ કરવી છે, જેમ કે શ્રીમદજીના સંપ્રદાયની અંદર ભક્તિ ખૂબ કરે છે તો દિગંબરો પૂજા ખૂબ કરે છે તો આ શ્વેતાંબરો ઉપવાસ વગેરે ખૂબ કરે છે, તો કોઈને કોઈ તો કંઈક કરે છે ને. હવે તત્વજ્ઞાનને છોડીને જેટલી ક્રિયાઓ કરે છે પછી પૂજા ભક્તિ યાત્રા કે ઉપવાસ કે તપશ્ચર્યા કે જે કાંઈ હોય તે કે દાન કરે, હાલતા 25 લાખ ખર્ચે, 25,000 નહીં એવા માણસો પડ્યા છે આજે, એવા માણસો પડ્યા શ્વેતાંબરમાં તો આજે. હા, કરોડ આપનારા અત્યારે નીકળે છે, એક જ માણસ કરોડ આપે એ વાજબી છે. તો કંઈ એથી કોઈ આત્મજ્ઞાન થાય કે એથી કોઈ સ્વરૂપ નિર્ણય થાય એ કાંઈ બનતું નથી. ગુરુદેવ તો કહેતા કે તું કરોડ મંદિર બંધાવી નહીં, કરોડ રૂપિયા આપ એમ નહીં, એક મંદિરમાં ગમે એટલા લાગે પણ એવા કરોડ મંદિર બંધાવતો એ ન થાય કે. એ તો ટોડરમલજીએ બહુ સાફ લખ્યું છે કે સમ્યક દર્શનનું નિમિત્ત તત્વજ્ઞાનનો અભ્યાસ છે, બીજું કાંઈ નથી. પણ ત્યાં એમણે એક વાત નાખી કે તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારને કોઈને સમ્યક દર્શન થાય વા કોઈને ન થાય. હવે જો કોઈને થાય અને કોઈને ન થાય એવી અનિશ્ચિતતા હોય અને ખાતરીબંધ થાય જ એવી ખાતરી આપવામાં ન આવે તો કોણ પ્રયત્ન કરે, પરિશ્રમ કોણ કરે? હું તમને એમ કહું ભાઈ તમે આટલી મજૂરી કરો, પૈસા તો મારે દેવા હશે તો દઈશ મજૂરીના, નહીં દેવા આવે તો નહીં દઉં. તમે મજૂરી કરો તો કોઈ કરે મજૂરી? ખાતરી હોય કે નહીં મજૂરી કર્યા પછી આ માણસ પૈસા આપ્યા વગર રહેશે નહીં, અવશ્ય કરશે. આમ ત્યાં એમણે એ વાત નાખી. એમને શું છે ગ્રંથ બહુ મોટો લખવો હતો એટલે આગળ જે વાત નાખતા ગયા એ એક એક જગ્યાએ જો ખુલાસો કરે તો એ પ્રકરણ જ પૂરું ન થાય જે પ્રકરણ હાથમાં લીધું હોય, એટલે એ વાતને આગળ છોડી દીધી. પોતે પોતાની સમજણમાં પૂરી હતી પણ ત્યાં વાત એમણે અધૂરી છોડી, આગળ એમને ખુલાસો કરવો હશે. તો ત્યાં એમ સમજવા યોગ્ય છે, આપણે એ સમજવું હોય તો, કે એમને એમ કહેવા માગે છે કે તત્વજ્ઞાનનો અભ્યાસ કરતાં જેને યથાર્થ નિર્ણય થાય તેને સમ્યક દર્શન થાય જ, અને તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા છતાં પણ યથાર્થ નિર્ણય ન થાય ને અયથાર્થ નિર્ણય સ્વરૂપ ન થાય તો સમ્યક દર્શન ન થાય. વાત બંને સ્પષ્ટ ચોખ્ખી નિશ્ચિત થયેલી છે, કોઈ અનિશ્ચિતતામાં રાખવાનો અભિપ્રાય ત્યાં પણ નથી, પણ ત્યાં એમને પ્રકરણમાં એ વાત તે જગ્યાએ સ્પષ્ટ નથી કરી. 7મા અધિકારમાં આ વિષય છે, મોડો વિષય છે. એટલે તો કીધું કે આત્માર્થની ભૂમિકામાં સ્વરૂપનો યથાર્થ નિર્ણયની દિશામાં પ્રયત્ન કરનાર જીવને થાય છે. ગમે તે અભ્યાસ કરે પણ નિર્ણયની દિશામાં એનો પ્રયત્ન હોવો જોઈએ કે મારે મારા સ્વરૂપનો નિર્ણય કરવા માટે હું અભ્યાસ કરું છું, એટલે મને નિર્ણયમાં પ્રયોજનભૂત રકમ કેટલી છે. જે વાત તત્વજ્ઞાનના વિષયો સામે આવે છે એમાં સ્વરૂપ નિર્ણય કરવા માટેનો મતલબ વાળી વાત કેટલી છે, આ મારું પ્રયોજન તો આ નિર્ણય કરવાનો છે, તો એ દિશામાં જે પ્રયત્નવાન છે એને નિર્ણય થાય છે. નહીતર અભ્યાસ ઘણો થઈ જાય છે સ્વરૂપ નિર્ણયમાં ધબડકો રહી જાય છે, એટલે એટલી વાત લીધી છે. હવે સ્વરૂપનો નિર્ણય કહો કે સ્વરૂપનું ભાવ ભાષણ કહો, કારણ કે શાસ્ત્રમાં જુદા જુદા શબ્દો આવે છે. અથવા અવભાષણ કહો, ભાવ ભાષણ કહો, અવભાષણ કહો, પ્રતિભાષણ કહો. ભાષણના ત્રણ શબ્દો વપરાય છે. પ્રતિભાસ એટલે જેવું છે એવું જ સામે ભાસ છે, એટલે પ્રતિભાસ કીધો. અવભાષણ એટલે જેવું સ્વરૂપ છે એવું ચોક્કસ એવું જ તે અવભાષણ છે. અને ભાવ વસ્તુ ભાવાત્મક આત્મા હોવાથી અને સ્વભાવનો અહીંયા ભાષણ કરવાનું હોવાથી એને ભાવ ભાષણ કહેવામાં આવે છે. ત્રિકાળી સ્વભાવનું ભાષણ કરવાનું છે. ભાવ ભાષણ અર્થાત અવભાષણ કહો, અથવા આત્મસ્વરૂપનો પ્રતિભાસ રૂપ નિશ્ચય કહો, તે સર્વ એક અર્થ છે. આ સિવાય બીજા શબ્દો છે એમાં સ્વરૂપ લક્ષ્ય છે, સ્વરૂપ અસ્તિત્વનું ગ્રહણ છે, એવા બે બીજા શબ્દો પણ સ્વરૂપ નિશ્ચય માટે વપરાય છે. એ વખતે જેટલું આવી ગયું એટલું લખાઈ ગયું, બાકી આગળ આવે છે એ વિશે. પણ આ જગ્યાએ તો બધા શબ્દ લીધા હોય તો બધા આવી જાય, પણ એટલા જ લેવાના છે. આ તબક્કે એટલે કે સ્વરૂપ નિર્ણયના તબક્કે જીવ સ્વરૂપની ઓળખાણથી, સ્વરૂપની ઓળખાણ કહો, લ્યો પહેચાન ઓળખાણ કહો. કાલે પહેચાન શબ્દ હિન્દીમાં હતો ને, ઓળખાણ શબ્દ પણ સ્વરૂપ નિર્ણયનો જ છે. આ તબક્કે જીવ સ્વરૂપની ઓળખાણથી સ્વરૂપ સન્મુખતામાં આવે છે, અર્થાત સમ્યક્ત્વ સન્મુખ દશામાં અહીંથી આવે છે. બહુશાસ્ત્રીય પરિભાષા લઈએ તો નિશ્ચય નયના પક્ષમાં આવે છે. શું? એ પણ આ દશાનું નામ છે. એ જ પણ સ્વરૂપના ઓળખાણનું કે નિર્ણયનું જ બીજું નામ છે, નિશ્ચય નયનો પક્ષ થયો. અનાદિનો વ્યવહાર નયનો પક્ષ છીટો અને નિશ્ચય નયનો પક્ષ થયો. 143-144 ગાથાનો વિષય. આત્મસ્વરૂપનો નિર્ણય કરવાના વિષયમાં કલ્પિત નિર્ણય ન થવો જોઈએ, એ તે ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે. અયથાર્થ નિર્ણય કહો કે કલ્પિત નિર્ણય કહો, બંને એક વાત છે. એટલે શું કે આત્મસ્વરૂપના વિષયમાં કલ્પના કે અનુમાન કરવાનું આ પ્રકરણ નથી, આ સ્ટેજ નથી, આ તબક્કો નથી. સાંભળીને વાંચીને વિચારીને પછી જીવ મનમાં આત્માનો નિર્ણય કરવા માટે પ્રયત્ન કરે કે ઘણું આત્મા વિશે સાંભળ્યું, ઘણું વાંચ્યું, ઘણું વિચાર્યું, હવે આત્મા મૂળ તો આવો લાગે છે. જેને ધ્રુવ કહેવાય છે, જેને અપરિણામી કહેવાય છે, જેને જ્ઞાયક ભાવ કહેવાય છે, જેને પરમ પરિણામી ભાવ કહેવાય છે, એ આવો લાગે છે. એમ પછી બધા શબ્દોના અર્થને ભાવાર્થ ઉપરથી અનુમાન લંબાવે, એ પ્રકરણ નથી. આ એ સ્ટેજ નથી, આ એ કલ્પના છે. એમ કેવું છે, જ્યાં કલ્પના છે ત્યાં વિપર્યાસ છે. કલ્પનાની પહોંચ નથી આ વિષયમાં. ભાવનો ભાષે તો કલ્પના, જ્ઞાનમાં ભાવ ભાષે તો કલ્પના નથી. સિદ્ધ પદ પોતાનું ભાષ્યમાન થાય તો કલ્પના નથી. ભાષ્યમાન ન થાય અને એવો વિચાર કરે તો કલ્પના છે. એવો વિચારપૂર્વકનો નિર્ણય કરે તો એ કલ્પના છે. ખોટું કાંઈ નથી એમાં, નહીંતર પ્રશ્ન એ થાય એમાં ખોટું શું, શા માટે કલ્પના કયો છો? એ તો જો કોઈ ચર્ચા કરી છે અહીંયા, શા માટે એને કલ્પના કહીએ અને શા માટે એ બરાબર નથી, બરાબર દેખાતું હોવા છતાં બરાબર કેમ નથી, એ તો ચર્ચા કરી છે આપણે, એટલે ત્યાંથી જ એ વિષય લઈશું. શું પણ અહીંયા જે પ્રાથમિક જે સ્થાપવી છે, સિદ્ધાંતિક રીતે વાત સ્થાપવી છે, એ સ્થાપવી છે કે આ કલ્પના કે અનુમાનનો વિષય નથી, આ ભાવભાષણનો વિષય છે. કે જે ભાવભાષણ જ્ઞાનની કેળવણીથી ઉત્પન્ન થયેલો એક પર્યાય છે, અને એ કલ્પના અને અનુમાનથી કોઈ જુદી ચીજ છે. કેવી રીતે જુદી ચીજ છે તો આખો વિષયનો તો ચર્ચા છે આ 29 પાનામાં એ વિષયની. તો એ થાય, હા એ તો એ બને નહીં. એ તો નિર્ણય યથાર્થતામાં એવું ન બને, સંતોષ થાય એવું ન બને. એ તો એક આમાં લક્ષણ જ લીધું છે અયથાર્થતાનું. કે નિર્ણય કર્યો ને અનુભવ નથી થયો, બે ખ્યાલ આવી જાય છે. હકીકત છે, હકીકત તો સ્પષ્ટ ખુલ્લી છે, એટલે એક નવી સમસ્યા એને ઊભી થાય છે. આમ કેમ થયું? હવે એ પણ એને ખબર છે કે સમ્યક દર્શન તો સમ્યક દર્શનને યોગ પુરુષાર્થથી થાય છે. તો એવો પુરુષાર્થ હોય ને સમ્યક દર્શન ન થાય, એવું તો બને નહીં. તો એવો પુરુષાર્થ નથી ને સમ્યક દર્શન થાય, એવું તો બને નહીં. પુરુષાર્થ કેમ થતો નથી? આ એની સમસ્યા ઊભી થાય છે. જેને યથાર્થ નિર્ણય છે એને પુરુષાર્થ ગતિ પકડે છે, સ્પીડ પકડે છે. એને પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. અને એ તો એના લક્ષમાં ચીજ આવેલી છે, લક્ષ ખસતું નથી. ગમે તે કાર્ય કરે, વાંચન વિચાર કરે, એમની સંસારનું કોઈ કાર્ય કરે તો લક્ષ ખસતું નથી. એટલે એને પ્રશ્ન નથી કે પુરુષાર્થ કેમ ઉપડતો નથી અથવા કેમ સમ્યક દર્શન થતું નથી, એ પ્રશ્ન નથી. એને સમ્યક દર્શનનું લક્ષ નથી, એને તો જ્ઞાયકનું જ લક્ષ છે. અને સમ્યક દર્શન તો થઈ જાય છે વચમાં, એમ પરિસ્થિતિ આવે છે. બે લાઈન જુદી પડે છે. તો બંને પ્રકારના પરિણામની લાઈન તદ્દન જુદી પડી જાય છે. એટલે એ બધી ચર્ચા આમાં કરી છે. અને એ મુશ્કેલ છે કે એવો નિર્ણય થઈ ગયો છે એમ ન લાગવું, એ પણ મુશ્કેલ છે. એનું કારણ છે કે પહેલા એ વિષયથી અજાણ હતો પોતે, શાસ્ત્રથી, જ્ઞાનીથી, વિદ્વાનોથી, વાંચનથી, વિચારથી એક નિર્ણય સુધી પહોંચે પણ છે. એટલે પહેલાં નહોતો કર્યો નિર્ણય ને પછી કર્યો, એ બે વચ્ચે તો ફરક જ છે, બે દશામાં તો ફરક જ છે. એટલે અહીંયા પાકું થઈ જાય છે કે નહીં, નિર્ણય તો મેં બરાબર કર્યો છે અને મારા શાસ્ત્ર અનુસાર મારો નિર્ણય છે. શાસ્ત્ર પણ આમ કહે છે, જ્ઞાની પણ આમ કહે છે, મને પણ એમ જ લાગે છે. છતાં એ નિર્ણયમાં કલ્પના ભળેલી હોય છે, કેવી રીતે ભળેલી હોય છે, શા માટે ભળેલી હોય છે, કેમ કરતા એ કલ્પના થઈ જાય છે, કેમ કરતા ન થાય, એ તો આની આપણે ચર્ચા, આ પ્રકરણ જ એનું છે. આખો એજન્ડા ઉપર એક જ વિષય છે, બીજી કોઈ વાત આ પ્રકરણની અંદર નથી. એટલે એ રીતે ચાલીને આપણે ત્યાં એ વિષય લઈશું. એટલે અહીંયા એક સિદ્ધાંત સ્થાપ્યો, બે લીટી જુદી પાડી એટલા માટે કે આત્મ સ્વરૂપનો નિર્ણય કરવાના વિષયમાં કલ્પિત નિર્ણય ન થવો જોઈએ, તે ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે. આ એક મહત્વનો વિષય છે. આ ભૂલ થવાની અહીંયા સંભાવના છે. આ લાલબત્તી અહીંયા મૂકી છે. પ્રાય સમજણ કરવાની ભૂમિકામાં શાસ્ત્રના આધારે મુમુક્ષુ જીવ આત્માનું સ્વરૂપ વિચારી નિર્ણય કરવાનો પ્રયત્ન કરે છે. તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા કરતા શાસ્ત્રના આધારે, ગુરુદેવના, શ્રી ગુરુના વચનના આધારે, જ્ઞાનીના વચનના આધારે, એ બધું શાસ્ત્ર લઈ લ્યો, બધાને એક શાસ્ત્રમાં બધું આવી ગયું. જ્ઞાનીના વચન, સમય સારાદી આચાર્યોના વચન, બધું આવી ગયું. એના આધારે આત્માનું સ્વરૂપ વિચારીને, વિચાર કરીને મેળવે નિર્ણય કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે શું કરે છે કે આત્માના અનેક ગુણધર્મોના ભેદ સંબંધે અને અભેદતા સંબંધે, એકલા ભેદ નહીં, શું કે વસ્તુનું સ્વરૂપ ભેદાભેદ છે, ભેદો પણ સમજે, અભેદતાનો વિષય પણ સમજે, એ સંબંધી વિકલ્પો લંબાવીને, વિચાર વિકલ્પ સહિત લંબાવીને નિર્ણય કરે છે. આવો નિર્ણય વિકલ્પની ભૂમિકામાં જ કરવામાં આવે છે. હવે કેવી છે વિકલ્પની ભૂમિકામાં, એ કૌંસમાં લીધું કે અનાદિથી પરિણામમાં રાગની પ્રધાનતા વર્તી રહી છે, તેવી રાગની પ્રધાનતા વાળી વિકલ્પની ભૂમિકામાં જ કરવામાં આવે છે. આ આ નિર્ણયમાં ભૂલ થવાનું આ કારણ છે. અનાદિથી જીવ રાગ પ્રધાનતામાં જ્ઞાન સાથે પરિણમી રહ્યો છે. વિચારની અંદર અહીંથી જે તફાવત છે પડવો જોઈએ, આ જગ્યાએથી તફાવત પડવો જોઈએ. જે અનાદિની વૈચારિક પરિસ્થિતિ છે એ જ વૈચારિક ભૂમિકામાં આત્માનો નિર્ણય કરી બેસે છે, એની અંદર કલ્પના ભળી જાય છે. જે શ્રીમદજીએ લીધું 751માં કે સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, તો ત્યાં એ વિકલ્પની વાત ન લીધી, અનુભવાંશે પ્રતીતિ જ્ઞાનની વાત લીધી. અચ્છા, ગુરુદેવ શ્રીએ 144 ગાથાના પ્રવચનમાં સંવત 2000ની સાલમાં 45 વર્ષ પહેલા અંશે રાગનો અભાવ કરીને એમ લીધો. રાગની વિકલ્પ વાળી ભૂમિકા છે ને રાગનો અભાવ કેવી રીતે, બસ આ વિચારમાંનું સ્થળ છે કે આ કેવી રીતે થાય છે. નહીંતર તો જે વિચારની પરિસ્થિતિ છે એમાં રાગની પ્રધાનતા છે અથવા રાગમાં અહમપણું, રાગનું મુખ્યપણું, અહમપણાને લઈને મુખ્યપણું અથવા પ્રધાનતા, એ સ્થિતિમાં જે જ્ઞાન નિર્ણય કરે છે એ જ્ઞાન સાચો નિર્ણય નહીં કરી શકે. ભલે શાસ્ત્રના અનુસાર હોય તો પણ એ નિર્ણયમાં સાચા નિર્ણયપણું છે નહીં, સાચો હોય તો પુરુષાર્થ ઊભો થયા વિના રહે નહીં, અને ખોટામાં પુરુષાર્થ કોઈ રીતે આવી શકે નહીં, ઉત્પન્ન જ ન થઈ શકે. મુખ્ય લક્ષણ જ પુરુષાર્થ છે. એ વિકલ્પની ભૂમિકામાં જ કરવામાં આવે છે, તે મન વડે માત્ર કોરી અનુમાનરૂપ કલ્પના કરેલ હોય છે. મન દ્વારા ખાલી કોરી કલ્પના હોય છે, બીજું કાંઈ એમાં હોતું નથી. આવા કલ્પિત નિર્ણયના આધારે આગળ વધી શકાતું નથી. પરંતુ પ્રાય જીવ કે મોટાભાગના જીવો પોતાની આવી કલ્પનાને શાસ્ત્રોના કથન સાથે મેળવીને તેને જ સત્ય સ્વરૂપનો નિર્ણય સમજી લે છે. કેમ કે શાસ્ત્ર સાથે મેળ ખાય છે, માટે નારીના વચન સાથે મેળ ખાય છે, માટે એને સાચો નિર્ણય સમજી લે છે. અને આગળ વધવા માટે પછી એ નિર્ણય થયા પછી અનુભવની દિશામાં આગળ વધવા માટે વારંવાર શાસ્ત્રોનું અધ્યયન, વારંવાર શાસ્ત્ર વાંચે. આપણે તો તત્વજ્ઞાનનો અભ્યાસ કરવાનો છે, કેમ કે સમ્યક દર્શનનો નિમિત્ત તત્વજ્ઞાનનો અભ્યાસ છે. ટોરણમલજીએ કહેલું છે, આપણે નિર્ણય કર્યો છે, હવે શાસ્ત્રનું અધ્યયન વારંવાર કરો. એટલે આગળ વધવા માટે વારંવાર શાસ્ત્રોનું અધ્યયન નિર્ણિત જ્ઞાનની દ્રઢતા થવા અર્થે કરે છે. જે એને નિર્ણય કર્યો છે ને એને દ્રઢ કરવા માટે શાસ્ત્ર વાંચે છે. જો બરાબર મારો નિર્ણય છે એમ જ શાસ્ત્ર કહે છે, અનેક શાસ્ત્રો વાંચે, મારો નિર્ણય છે એમ જ શાસ્ત્ર કહે છે. એટલે પોતે જે નિર્ણય કર્યો છે એ જ્ઞાનની દ્રઢતા થવા માટે શાસ્ત્ર દ્રઢ કરવા માટે વાંચે, કે આ દ્રઢ કરતા 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 આગળ વધશું. આમાં શું છે, જ્ઞાન અને પુરુષાર્થ બે જુદા જુદા ગુણની પર્યાય છે. હવે ખરેખર જ્ઞાન તો પુરુષાર્થનો ઉત્પાદક છે, તો જ્ઞાન પુરુષાર્થને જો ઉત્પન્ન ન કરતો હોય તો એ જ્ઞાન શેનો? નિર્ણય જ્ઞાનમાં કર્યો. હવે જો પુરુષાર્થ કેમ ઉપડતો નથી એ સવાલ જો ઊભો થતો હોય તો એ જ્ઞાન જ નથી. એનો માનેલો પુરુષાર્થ, કેમ કે તો કૃત્રિમ કરે છે, નક્કી કર્યું શું કે હું નાયક સ્વરૂપી આત્મા છું, એક છું, અભેદ છું, શુદ્ધ છું, નિર્વિકલ્પ છું, ધ્રુવ અપરિણામી છું. તો એવું વાંચવું, વિચારવું, ચિંતન કરવું, મનન કરવું, ગોલન કરવું, એનું નામ પુરુષાર્થ ગણ્યો ને. બીજું શું પુરુષાર્થમાં શું થયું બીજું? એ પુરુષાર્થ નથી. એટલે શું છે કે એને વિકલ્પને પુરુષાર્થ માનો છે. પછી વિકલ્પ સ્થૂળ પણ હોય, વિકલ્પ સૂક્ષ્મ પણ હોય, કસાય મન થાય વિકલ્પ સૂક્ષ્મ થશે, વિકલ્પ સૂક્ષ્મ થતાં સાતાનો અનુભવ પણ થશે. રોમાંચ ખડા થાય ત્યાં સુધી ના પાડે છે કે નહીં, આત્માનો આનંદ નથી, અનુભવ નથી, ત્યાં સુધી સાતાનો અનુભવ થાય. પણ પુરુષાર્થ કોઈ બીજી ચીજ છે, અને એ પુરુષાર્થનું સ્વરૂપ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આ ભૂલ થાપ ખાવાની પરિસ્થિતિ મુમુક્ષુ જીવને, શાસ્ત્રના અભ્યાસી જીવને પણ રહે છે. અને એટલા માટે એ વિષયને બરાબર આત્મલક્ષે સમજવો ઘટે છે. શું કહે છે કે આગળ વધવા માટે વારંવાર શાસ્ત્રોનું અધ્યયન નિર્ણિત જ્ઞાનની દ્રઢતા થવા અર્થે કરે છે. એને નિર્ણય કરી નાખ્યો છે એટલે નિર્ણિત જ્ઞાન એનું થઈ ગયું એ બાબતમાં. તેમજ આત્મામાં એકાગ્રતા કરવા અર્થે એવા શું કરે છે, ધ્યાન ચિંતન આદિ ક્રિયામાં પણ પ્રવર્તે છે. જ્ઞાનની ક્રિયામાં અધ્યયન વગેરે કરે છે, શ્રવણ વગેરે કરે છે, ધ્યાનની ક્રિયામાં એકાંતમાં બેસીને એકાગ્ર થવાનો પ્રક્રિયા પ્રયોગ કરે છે. પરંતુ તેથી કાર્ય સિદ્ધિ થતી નથી. તેથી કોઈ કાર્ય સિદ્ધિ થઈ જાય એકાંતમાં બેસે, ધ્યાનમાં બેસે, સ્વરૂપ ચિંતન કરે, માટે એકાગ્રતા એમાં ધ્યાન લાગી જાય કે સ્વાનુભવ થઈ જાય એમ બની શકતું નથી. કારણ કે તેને સહજ પુરુષાર્થની ગતિ યોગ્ય દિશામાં ઉત્પન્ન થતી નથી. યથાર્થ નિર્ણયનો અભાવ હોવાને લીધે જે સહજ પુરુષાર્થની ગતિ આવવી જોઈએ, ગતિ એટલે અહીંયા ફોર્સ લેવો છે, વીર્યગુણના પરિણમનને કારણે પરિણમનની અંદર એક ફોર્સ, એક આવેગ, એક સંવેગ ઊભો થાય છે, એક બળ ઊભું થાય છે, એ બળ એને ઉત્પન્ન થતું નથી. વિકલ્પ કર્યા કરે, ચિંતન કર્યા કરે, પણ જે બળ આવવું જોઈએ એ બળ નથી આવતો. એટલે કારણ કે સહજ પુરુષાર્થની જે ગતિ છે એ યોગ્ય દિશામાં, એટલે અંતર્મુખની દિશામાં, જ્યાં અંતઃતત્વ રહ્યું છે એ દિશામાં જે જોર લાગવું જોઈએ, પરિણામની ગતિ એ દિશાની અંદર ગતિમાન થવી જોઈએ, એ પરિસ્થિતિ નથી હોતી ત્યાં. કશાયની મનતા થાય ઘણી, જોર ન હોય અંદર કાંઈ. અર્થાત સ્વલક્ષી પરિણામ થતા નથી, સ્વલક્ષી પરિણામ જ ત્યાં થતા નથી. મનના સંગે, મનના સંગે છ દ્રવ્યના વિકલ્પમાં અથવા આત્મદ્રવ્યના વિકલ્પમાં, એટલે કે અન્ય દ્રવ્યના વિકલ્પમાં, એટલે છ દ્રવ્ય લીધો છે, છન્નું ગાથા સમયસારને મૃતક કલેવરમાં. શું કીધું ત્યાં આચાર્ય મહારાજે? જરા કડક શબ્દો આવ્યા છે, મૃતક કલેવરમાં એનો ઉપયોગ એની મતિ રોકાઈ જાય છે. શું યથાર્થ નિર્ણયના અભાવમાં ઉત્પન્ન થતી નથી, અર્થાત સ્વલક્ષી પરિણામ થતા નથી. આ પ્રકારે નિર્ણયની ભૂલ તે પાયાની ભૂલ છે. આ નિર્ણયની ભૂલ તે પાયાની ભૂલ છે. એટલા માટે પાયાની ભૂલ છે કે અહીંથી ગ્રહિત શરૂ થઈ જાય છે. ગ્રહણ કર્યું શું છે તેવું નહીં પણ અન્યથા. આવો આત્મા છે, મારો આત્મા આવો છે, એ અન્યથા ગ્રહણ કર્યું માટે એને ગ્રહિત મિથ્યાત કહી દીધું. સૂક્ષ્મ છે, સૂક્ષ્મ ગ્રહિત મિથ્યાત આ જગ્યાએથી ઉત્પન્ન થઈ જાય છે. આ પ્રકારની નિર્ણયની ભૂલ તે પાયાની ભૂલ છે અને અનાદિ ભ્રમ તેનાથી ભાંગતો નથી. સ્વરૂપ વિશેની જે એની ભ્રમિત દશા છે એ ભ્રમિત દશા ભાંગતી નથી. એટલે કે નિર્ભ્રાંત દર્શનની અનુભૂતિની દશા પ્રગટ થતી નથી. અહીંથી આ ગ્રંથનું નામ આ જગ્યાએથી પસંદ કર્યું છે. લખતા લખતા એ વાત લખાણી છે પણ નામ તો છેલ્લે પસંદ કર્યું છે કે આને નામ શું આપવું આવે, પછી અહીંથી એ નામ પસંદ કર્યું છે. અનાદિ ભ્રમ તેનાથી ભાંગતો નથી એટલે કે નિર્ભ્રાંત દર્શનની અનુભૂતિ જેને કહીએ છીએ એ દશા પ્રગટ થતી નથી. ખરેખર તો તેને આત્માનો નિર્ણય થઈ ગયો છે એવો એક નવો ભ્રમ થયો હોવાને લીધે, પછી ભ્રમ તો નહીં પણ ભ્રમ વૈધો, નવો ભ્રમ કર્યો ગ્રહિત હોવાને લીધે સ્વરૂપ જિજ્ઞાસાની વૃત્તિ બંધ થઈ જાય છે. જોકે નિર્ણય યથાર્થ થાય છે એને પણ જિજ્ઞાસા ત્યાં સમાપ્ત થઈ, પણ એને પુરુષાર્થ શરૂ થયો ને જિજ્ઞાસા સમાપ્ત થઈ. આને જિજ્ઞાસા સમાપ્ત થઈને પુરુષાર્થ શરૂ ન થયો, આ તકલીફ થઈ ઉલટાની. પછી એને જિજ્ઞાસા ન રહી, સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા ન રહી. કેમ કે મને ખબર છે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે, આત્મા ધ્રુવ છે, આત્મા પૂર્ણ છે અને શુદ્ધ છે, બધી ખબર છે. શું જિજ્ઞાસા ખલાસ થઈ ગઈ. નિર્ણયમાં જિજ્ઞાસા અવશ્ય સમાપ્ત થાય બે રીતે. શું રાગને જેમ બે રીતે ગૌણ કરે, એક સ્વચ્છંદી ગૌણ કરે અને એક જ્ઞાની ગૌણ કરે. જ્ઞાની શુદ્ધ સ્વરૂપને મુખ્યતામાં ગૌણ કરી જાય, પરદ્રવ્ય પરભાવમ એ એને પરદ્રવ પૂતગળ કહી દે. સ્વચ્છંદી પણ એને પૂતગળ કહે પણ એ દોષ વધારે, ઓલા દોષ ટાળે, ઉલટો સુલટો ફેર પડે. એમ નિર્ણયમાં એવું જ છે. યથાર્થ નિર્ણય થાય પછી એને જિજ્ઞાસાનો સવાલ નથી, કેમ કે વિષય જે જિજ્ઞાસામાં જે મેટર ઇન ક્વેશ્ચન જેવું હતું એ સામે આવી ગઈ વાત કે નહીં, સ્વરૂપ તો આવું જ છે, તો એવો જિજ્ઞાસા કરવાનો પ્રશ્ન ન રહ્યો. પણ પુરુષાર્થ ઉપડી ગયો, ઓહો આવું મહાન સ્વરૂપ છે, જોર આવ્યું એનો. અયથાર્થ નિર્ણયમાં પણ એને ખબર, પણ એને એમ લાગે છે કે મેં સ્વરૂપને જાણ્યું, આત્મા ધ્રુવ છે, આત્મા અપરિણામી છે, આત્મા આવો છે, આવો જિજ્ઞાસા બંધ થઈ ગઈ. આગળ આગળ મૂંઝવણ, બીજું કાંઈ નહીં, પછી અનુભવ ન થાય. તો ગ્રહિતમાં ન આવે, તો ગ્રહિતમાં ન આવે. પણ જ્યાં નિર્ણય કરી લીધો હોય, કરાય જ નહીં જ્યાં સુધી પુરુષાર્થનો તબક્કો શરૂ થાય, જે નિર્ણયની ભૂમિકામાં એવી પરિસ્થિતિમાં ત્યાં સુધી નિર્ણય જ ન કરાય, જિજ્ઞાસામાં જ ઊભું રહેવું જોઈએ. આ એક ખ્યાલમાં વાત હોવી જોઈએ. એ ખ્યાલમાં નથી હોતું, માણસ નિર્ણય કરી લે છે મોક્ષની ભૂમિકામાં અને ખોટા રસ્તે ચાલી જાય છે, ત્યારથી એનો રસ્તો વધારે ખોટો થાય છે. તેને નવો ભ્રમ થયો હોવાને લીધે સ્વરૂપ જિજ્ઞાસાની વૃત્તિ બંધ થઈ જાય છે. તેથી જિજ્ઞાસુપણામાં પાત્રતા સહિત નમ્રતા આદિના પરિણામ છે તે પણ જળવાતા નથી. પછી કેટલાક બીજા લક્ષણો સ્વરૂપ થઈ જાય, કેમ કે એનો જે નિર્ણય કર્યો એટલે અમુક એને જ્ઞાન સંપાદન કર્યું છે એટલે એનું અહમપણું, કેમ કે વજન તો પર્યાય ઉપર જ રહેવાનું છે. ઓલાને તો યથાર્થ નિર્ણયમાં તો નિશ્ચયનો પક્ષ આવે છે એટલે વજન પર્યાય ઉપર રહેતો નથી, વજન સ્વરૂપ ઉપર જાય છે. અને તો વ્યવહારના પક્ષમાં ઊભો છે એટલે પર્યાય ઉપર વજન જશે. કઈ પર્યાય ઉપર? કે જે ક્ષોભમાં નિર્ણય કર્યો છે એના ઉપર વજન જશે. એટલે ત્યાંથી સ્વચ્છંદ સ્વરૂપ થયું, નમ્રતા ગઈ, શું પાત્રતા ગઈ, હે ઊભો થયો
પર્યાય,
કલ્પિત. એટલે ત્યાંથી સ્વચ્છંદ વગેરે શરૂ થાય છે, શું નમ્રતાદિના પરિણામ જળવાતા નથી. પરંતુ તત્વજ્ઞાન સંબંધિત અભ્યાસ ઘણો કરેલો છે તે પ્રકારનું માન થવાની અહીંયા પૂરેપૂરી સંભાવના છે. પરંતુ જ્યાં સુધી સર્વજ્ઞ પરમાત્માએ કહ્યો છે તેવો પૂર્ણ પરમાત્મા એટલે કે અસ્તિત્વ પોતાને અંતરંગમાં ભાસવા ન લાગે, અંદરમાં સિદ્ધપદ ભાસવા ન લાગે ત્યાં સુધી તે વિષયમાં જિજ્ઞાસુ રહીને અંતરશોધ ચાલુ રહેવી ઘટે છે. આ સ્થિતિ રહેવી જોઈએ કે જ્યાં સુધી મને માનું મારું સ્વરૂપ સાક્ષાત સિદ્ધપદ ન ભાસે ત્યાં સુધી મારી જિજ્ઞાસામાં તીવ્રતા વધવી જોઈએ, જિજ્ઞાસા તીવ્ર થવી જોઈએ, પીપાસા તીવ્ર થવી જોઈએ, અંતરશોધ તીવ્ર થવી જોઈએ. પણ એમાં ફેર પડવો જોઈએ નહીં. ગુરુદેવ લખે છે ને 190માં લીધું છે, આધાર લીધો છે કે કેવી તીવ્ર થાય જિજ્ઞાસા, કે ઊંઘ ન આવે એવી, ખાવું ન ભાવે એવી. આગળ આવશે, તરત ને તરત તો નથી, 190 બોલ લીધો છે. શું છે? 100 એમાં એકલો 90 લખાણો છે, પણ છે 190 54 પાને. ચોપનમાં પાને બીજી લીટી છે. એમાં તે પ્રકારે ખરી ભાવના પૂર્વકની અપૂર્વ અંતર જિજ્ઞાસાનું સ્વરૂપ સમજવા યોગ્ય છે. માત્ર માહિતી મેળવવાની ઉપર ઉપરની જિજ્ઞાસા નહીં, શું જાણી લઈએ જાણી લઈએ જાણી લઈએ એમની, પણ અપૂર્વ જિજ્ઞાસા આવે તો કેવું. ગુરુદેવ કહે છે કે સિંહ ચારે કોર ફરતા હોય ને જેમ ઊંઘ ન આવે, હથિયારબંધ પોલીસ પોતાને મારવા ફરતો હોય ને જેમ ઊંઘ ન આવે, તેમ તત્વ નિર્ણય ન કરે ત્યાં સુધી એને સુખેથી ઊંઘ ન આવે. આ ઉજાગરા શરૂ થઈ જાય, ઊંઘ ન આવે, ચેન પડે નહીં ક્યાંય, જ્યાં સુધી એને પોતાની ચીજ ખોવાઈ ગયેલી મળતી નથી. ઘરમાં હીરો છે ને ખોવાઈ ગયો છે, જડતો નથી. હાથમાંથી 2-5 લાખ 10 લાખનો હીરો પડી જાય અને જડતો ન હોય તો હોઈ જાય કે હવે 10 વાગી ગયા 11 વાગી ગયા ભાઈ હવે કાલ ગોતશું, એ તો રોજ હોઈ જાય. આ પરિસ્થિતિ ઊભી થાય છે. સુગાનીજીની દશા બહુ એવી ખરાબ થયેલી, રાત્રે 11 વાગ્યામાં આંટા મારે, ઊંઘ આવે નહીં, માથું ભમતું હોય ને કેમ કેમ આંટા મારે, આંટા મારે, ક્યાંય ચેન પડે નહીં, એ પરિસ્થિતિ થઈ ગઈ. એવી પરિસ્થિતિ થાય છે દર્શન પરિસરમાં, અજ્ઞાન પરિસરમાં, સ્વરૂપ નિર્ણયના કાળમાં આ સ્થિતિ ઊભી થાય છે. પછી આગળ વધવાની વાત છે. તો ઉપર ઉપરની જિજ્ઞાસા હોય, 2-5 વાર જાણી લઈએ, પૂછી લઈએ, સમજી લઈએ, નિર્ણય થઈ ગયો, ચાલો, કોઈ દી પત્તો લાગે નહીં, એવો વિષય છે. એ રીતે એને પોતાની અંદરમાં પરમાત્મા પદ ભાસવા ન લાગે ત્યાં સુધી તે વિષયમાં જિજ્ઞાસુ રહીને અંતરશોધ ચાલુ રહેવી ઘટે છે, તો જ એનો નિર્ણય થાય યથાર્થ, નહીં તો નિર્ણય ન થાય એમ કેવું છે. વિશેષ હવે આમાં એ જ વિશે
જય વિદ્રાગમ જય. ધર્મનો ઉજાયા હોય।